आचार्य जिन शासनोन्नति करा, पूज्या उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा, रत्नत्रया राधिका, पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
पंडित टोडरमल जी रचित मोक्ष मार्ग प्रकाशक एनो नवमो अधिकार, नवमा अधिकार मा सम्यक्त्वनाभेद, सम्यक्त्वनाभेद एनो स्वाध्याय चाले छे। अहिया पंडित जी आ पंदरमी आवृत्ति ना 335 मा पाना उपर सम्यक्त्वनाभेद એમાં કહે છે કે હવે એ સમ્યક્ત્વના ભેદ દર્શાવીએ છીએ। પ્રથમ નિશ્ચય અને વ્યવહારનો ભેદ બતાવીએ છીએ। વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનરૂપ આત્માના પરિણામ તે તો નિશ્ચય સમ્યક્ત્વ છે, કારણ કે એ સત્યાર્થ સમ્યક્ત્વનું સ્વરૂપ છે અને સત્યાર્થનું નામ જ નિશ્ચય છે। તથા એ વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનને કારણભૂત શ્રદ્ધાન તે વ્યવહાર સમ્યક્ત્વ છે, કારણ કે અહીં કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે અને ઉપચારનું નામ જ વ્યવહાર છે। આટલે સુધી આપણે ગઈ વખતે વાત કરી હતી, એમાં એક વાત એ આવી મહત્વની કે જે સત્ય છે તે જ નિશ્ચય છે। સત્ય છે, સત્યાર્થ છે, એટલે હંમેશ માટે જે કાયમ માટે સત્ય બનીને રહે છે, જેમાં કોઈ રીતે કોઈ અપેક્ષા લાગુ પડતી જ નથી, માત્ર એ સત્ય જ છે, તો એ નિશ્ચય છે। નિશ્ચયને કોઈ અપેક્ષાની જરૂર હોતી નથી, નિશ્ચય છે તે પરમ સત્ય જ હોય। એટલે સત્યાર્થનું નામ જ નિશ્ચય છે, એટલે નિશ્ચયથી સંકિતની વાત કરતા હોઈએ તો નિશ્ચય સમ્યક તો શું છે, તો એ આત્માના પરિણામ છે। કેવા પરિણામ? તો વિપરીત અભિપ્રાય વિનાના, ખોટા અભિપ્રાય વિનાના શ્રદ્ધાનરૂપે આત્માના જે પરિણામ થાય એ સમ્યક્ત્વ છે। ખોટો વિપરીત અભિપ્રાય એટલે શું? તો તીર્થંકર ભગવાન દિનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એ પરમ સત્યમાંથી ગણધર ભગવાને જે શાસ્ત્રોની આગમોની રચના કરી છે એનાથી કોઈપણ પ્રકારે ઊંધો કે વિપરીત અભિનિવેશ અભિપ્રાય ન હોય, એનાથી ઊંધો અભિપ્રાય ન હોય તો એને એમ કહેવાય કે વિપરીત અભિનિવેશ રહિત। એટલે જેમ ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યું છે તે જ પ્રમાણે શ્રદ્ધાન હોય। શેનું શ્રદ્ધાન? તો કે છ એ દ્રવ્યોનું શ્રદ્ધાન, નવ તત્વનું શ્રદ્ધાન, જગત આખાનું શ્રદ્ધાન એને એમ જ હોય। દ્રવ્યને દ્રવ્ય તરીકે જુએ, એની પર્યાય તરીકે ન જાણે, દ્રવ્યને દ્રવ્ય તરીકે જ જાણે, એની પર્યાય તરીકે ન જાણે। દરેક દ્રવ્ય જે છે તે પોતે સ્વતંત્ર રૂપે પરિણમે છે અને એ પોતે પોતાને જ આધીન છે, એટલે સ્વાધીનતા ને એ માને, અને કોઈ દ્રવ્ય જે છે તે વિનાશી નથી એટલે એ અવિનાશી છે, એટલે એની શાશ્વતતાને જાણે। એમાં કોઈ ઊંધો અભિપ્રાય ન હોય તો એને એમ કહેવાય કે એ વિપરીત અભિપ્રાય વિનાનું, એટલે વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન છે। અને એવું શ્રદ્ધાન થવાથી આત્માના જેવા પરિણામ થાય એ પરિણામને નિશ્ચયથી સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે, એને સાચું સંકિત કહેવામાં આવ્યું છે, એ સત્યાર્થ છે। અને એ થવામાં જે કારણ છે એ કારણની અંદર કાર્યનો ઉપચાર કરી અને જે કહેવામાં આવ્યું તેને વ્યવહાર સંકિત કહેવામાં આવ્યું. એવા વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનને કારણભૂત શ્રદ્ધાન, એને માટે એવું શ્રદ્ધાન થવા માટેના જે કારણ, એટલે કે આ દ્રવ્ય શ્રુદ્ધ જે ભગવાનની વાણી, આ શાસ્ત્રો, આ આગમ, એની શ્રદ્ધા, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, એ બધા એના એવા સંકિત થવાના કારણ બતાવ્યા છે. એટલે એવા કારણો, દેવગુરુ શાસ્ત્ર એવા જે કારણો, એની પહેલા શ્રદ્ધા થઈ છે એટલે એમાંથી આગળ વધી અને એને આ તત્વાર શ્રદ્ધાન સાચું થયું છે. તો એનો અભિપ્રાય હવે મિથ્યા રહ્યો નથી. તો એવા કારણ જે છે એને વ્યવહાર સંકિત કહ્યું. એટલે વ્યવહાર સંકિત આખું દ્રવ્ય શ્રુત છે, એ દ્રવ્ય શ્રુત છે, છતાંય એને એમ સંકિત કેમ કહેવામાં આવ્યું? તો કે એ કારણની અંદર કાર્યનો ઉપચાર કર્યો. કારણ જે છે તો પછી એ જ વસ્તુ એ છે એમ. કારણ જે છે એના લીધે જે કાર્ય થવાનું છે એટલે એ અપેક્ષાથી એ કારણને જ કાર્ય કહી દીધું. એટલે કારણમાં કાર્યનો ઉપચાર કર્યો. કારણ શું કરવા માટેનું છે? તો કે પેલું નિશ્ચય સંકિત થવા માટેનું એ કારણ છે એટલે એ અપેક્ષાથી એને પણ એ કાર્ય જ કહી દીધું. પણ એ કારણમાં કાર્યનો ઉપચાર કરીને કહેવામાં આવ્યું એટલે એ વ્યવહાર સંકિત થયું. જ્યારે પેલા પરિણામ છે એ નિશ્ચય સંકિત થયું. આત્માના પરિણામ જે થયા છે, ઊંધો અભિપ્રાય ચાલ્યો ગયો હોય અને તીર્થંકરનો જેવો અભિપ્રાય છે એવો જ અભિપ્રાય એને થયો છે તો એ સાચો અભિપ્રાય વર્તે છે. એવા એના પરિણામ થયા. એવા પરિણામ ક્યારે થાય? કે એ પોતે એવી શ્રદ્ધારૂપે પરિણમી જાય તો થાય. પરિણામ ક્યારે થાય? રિઝલ્ટ આવ્યું આ તો પરિણામ છે ને, પરિણામ એટલે રિઝલ્ટ. રિઝલ્ટ ક્યારે આવે? એ પોતે એ કાર્ય કરે છે એવો પોતે પરિણમી જાય છે તો પછી એ પરિણામ એમ થયું. એટલે એને વિપરીત શ્રદ્ધા ચાલી ગઈ અને જેમ તીર્થંકર ભગવાનની જેવી શ્રદ્ધા છે એવી જ શ્રદ્ધા એને થઈ અને એવું એનું પરિણમન થયું. એનો અર્થ કે એ પોતે પોતાના સ્વરૂપમાં ગયો. કેમ કે તીર્થંકર ભગવાન કેવડી ભગવાનને એ શ્રદ્ધા જે થઈ છે એ પોતાના સ્વરૂપમાં જવાથી થયેલી શ્રદ્ધા અને એ જ શ્રદ્ધા એમને કાયમ વર્તે છે. તો અહીંયા પણ જો એવા પરિણામ, એવી શ્રદ્ધારૂપના પરિણામ કરવા હોય તો એણે પણ આત્મામાં જવું જ પડે. એટલે જે પોતે પોતાના સ્વરૂપમાં ગયો છે એને જ એવા વિપરીત અભિનિવેશ રહિત પરિણામ થાય અને એવા પરિણામ છે એ નિશ્ચય સમ્યક્ત્વ છે, એ નિશ્ચય સમ્યક્ત્વ છે. એટલા માટે હવે આપણે જે વાત કરીએ છીએ, ગુરુદેવ જે હંમેશા વાત કરે છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર રૂપે જ્યારે એ પોતે પરિણમે ત્યારે એ સમ્યક્ત્વ કહેવાય, એ સંકિત કહેવામાં આવે, એ સમ્યક દર્શન કહેવામાં આવે. આત્મામાં જે ધ્રુવ છે જે ક્યારે બદલાતો નથી એવો અંશ, એના તરફ એના જ્ઞાન દર્શનના ઉપયોગ ઢળી જાય છે, એની સન્મુખ થાય છે અને એ પોતે ધ્રુવને લક્ષ્યમાં લે છે, એને દ્રષ્ટિમાં લે છે અને જે શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય પ્રગટ થઈ એ સમ્યક દર્શનની પર્યાય છે અને એને સ્વનો અનુભવ છે અને એ પરિણામ જે થયા, એ પરિણામ થતાં જે શ્રદ્ધા સાચી થઈ, સમ્યક થઈ, અથવા તો શ્રદ્ધાગુણ સમ્યકપણે પરિણમ્યો, એ પરિણામ છે એને જ નિશ્ચયથી સંકિત કહેવામાં આવે છે. જ્યારે વ્યવહાર સંકિત તો એવી શ્રદ્ધા કરાવવા માટેના કારણો, એ કારણોમાં એક એવી શ્રદ્ધા કરાવે છે એટલે એમાં ઉપચાર તરીકે એમ કહેવામાં આવ્યું કે વ્યવહાર સંકિત છે. અને એવા કારણો આપણે જે લક્ષણો તરીકે જોયા એમાં એ વાત આવી કે દેવગુરુ અને ધર્મની, અથવા તો દેવગુરુ અને શાસ્ત્રની યથાર્થ શ્રદ્ધા, સ્વ અને પરનો ભેદ કરીને યથાર્થ શ્રદ્ધા, પોતાના સ્વરૂપનું જેવું છે તેવું યથાર્થ જ્ઞાન, એ બધા કારણ છે એને આપણે વ્યવહાર સંકિત કહીએ છીએ. હવે આગળ અહીંયા કહે છે કે ત્યાં સમ્યક દ્રષ્ટિ જીવને દેવ ગુરુ ધર્મ આદિકનું સાચું શ્રદ્ધાન છે. કોને? સમ્યક દ્રષ્ટિની વાત પહેલી લીધી છે. સમ્યક દ્રષ્ટિને દેવ ગુરુ અને ધર્મનું સાચું શ્રદ્ધાન છે. તેના જ નિમિત્તથી તેના શ્રદ્ધાનમાં વિપરીત અભિનિવેશનો અભાવ છે, ઊંધા અભિપ્રાયનો અભાવ. એટલે હવે કોઈ ઊંધી માન્યતા મિથ્યાત્વ છે નહીં, હવે મિથ્યાત્વ રહ્યું નથી. એટલે એની શ્રદ્ધા જે છે એ સમ્યક છે. એ સમ્યક શ્રદ્ધા થવામાં નિમિત્ત શું છે? તો દેવગુરુ ધર્મનું સાચું શ્રદ્ધાન એ એનું નિમિત્ત છે. એટલે અહીંયા કહે છે કે ત્યાં સમ્યક દ્રષ્ટિ જીવને દેવગુરુ ધર્મ આદિનું સાચું શ્રદ્ધાન છે, તેના જ નિમિત્તથી તેના શ્રદ્ધાનમાં વિપરીત અભિનિવેશનો અભાવ છે. અહીં વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન તે તો નિશ્ચય સમ્યક્ત્વ છે, તથા દેવગુરુ ધર્મ આદિનું શ્રદ્ધાન તે વ્યવહાર સમ્યક્ત્વ છે. કારણ છે ને, એને કારણ તરીકે બતાવ્યું ને. કારણ એટલે એ નિમિત્ત કારણ છે. એને એ નિમિત્ત કારણ ક્યારે કહેવાય? કોઈને પણ આપણે નિમિત્ત કારણ ક્યારે કહીએ? કે જ્યારે એ કાર્ય થાય ત્યારે એને નિમિત્ત કારણ કહેવામાં આવે. એવું પરિણામ આવવું જોઈએ, નૈમિત્તિક છે. જે પરિણામ આવ્યું છે તો પછી એ વખતે કોઈક નિમિત્ત છે. ઉપાદાન કારણ એનું પડ્યું છે, એ જ્યાં કાર્ય થયું એ તો એનું છે. એ એનો આત્મા, શુદ્ધ નિર્મળ આત્મા, એ એનું મૂળ ઉપાદાન કારણ છે. એમાં જ્યારે એ કાર્ય થાય અને એના એવા પરિણામ આવે, નિશ્ચય સંકિત રૂપ પરિણામ આવ્યા, તો એ વખતે નિમિત્ત તરીકે શું હતું? તો કે દેવ ગુરુ ધર્મનું શ્રદ્ધાન. હવે એને એવા પરિણામ થયા જ નથી તો પછી દેવગુરુ ધર્મનું શ્રદ્ધાન એ નિમિત્ત કેવી રીતે કહેવાય? એને નિમિત્ત ન કહેવાય. જેને એવા પરિણામ થાય, નિશ્ચય સમ્યક્ત્વ થાય, જેને સંકિત થાય, એને જ પેલા નિમિત્ત કહેવામાં આવે. પણ સંકિત થયું નથી તો પછી દેવગુરુને ધર્મ છે કે દેવગુરુને શાસ્ત્ર છે એ નિમિત્ત કારણ બનતું જ નથી. લોકોને નિમિત્ત થવાની એવી અપેક્ષાઓ પડી હોય છે કે આપણે કોકના સારા કામ કોઈનું થતું તો આપણે નિમિત્ત થઈએ એમ બોલતા હોય છે. નિમિત્તને સમજ્યા વગર બોલે છે. પ્રભુ, પેલાનું કાર્ય એના પોતાના કારણે થાય, એમાં તું હાજર હતો એટલે એમાં તું શુકરા નકામો અભિમાન કરે છે. ગામઠી ભાષામાં કહીએ તો તું શુકરા પુરહાઈ જાય છે એમ. એટલે કે તું શુકરા અભિમાન કરે છે, એ તો એનું ઉપાદાન હતું ને એનું એ કાર્ય થવાનું હતું, તે વખતે થયું ત્યારે તું હાજર હતો ને એમાં તું આટલું બધું અભિમાન કરે છે. અહીંયા જૈનોમાં બધામાં એ બહુ ચાલ્યું છે. હમણાં જ એક ભાઈ મળ્યા કે આપણે એમાં નિમિત્ત તો થઈએ ને. મને એમ થયું કે નિમિત્ત થઈએ એ તો કરતા ભાવ આવ્યો, આપણે ક્યાંથી નિમિત્ત થઈએ? નિમિત્ત થઈએ કે ન થઈએ એ આપણા હાથમાં છે. આપણે કોઈના નિમિત્ત થઈએ એ આપણા હાથમાં છે. આપણે કોઈના નિમિત્ત થઈ શકીએ છીએ? જરાક શાંતિથી વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આપણે નિમિત્ત થઈ શકતા જ નથી. નિમિત્ત થવાનું કઈ આપણા હાથમાં નથી, એ તો પેલાને કાર્ય થવાનું છે. તો થાય એ વખતે આપણે જો હાજર રહ્યા તો આપણે નિમિત્ત થયા. આપણે હાજર ના હોય એને બીજા હાજર હોય તો આપણે ક્યાંથી નિમિત્ત થઈએ? તો બીજો નિમિત્ત થાય. પણ પેલાનું કાર્ય ક્યારે થવાનું છે તમે જાણો છો કે એનું આ કાર્ય થશે ને એ વખતે હું એનું નિમિત્ત થવું કેવી રીતે બને? કાર્ય ક્યારે થવાનું છે એ તો ખબર નથી, અને એમાં તમે શા માટે નિમિત્ત થાવ? બીજા એ ઘણા બધા હશે, બીજા કેટલા બધા ફેક્ટર હોય, એ બધા ફેક્ટરમાંથી તમે જ નિમિત્ત છો એવું કેમ માની લેવાય? એટલે હું નિમિત્ત થઉં આપણે સારા કામમાં નિમિત્ત થઈએ, આમ જે લોકો બોલે છે ને એ પણ મૂળ તો નિમિત્તને સમજ્યા વિના ખોટા અભિમાન કરી રહ્યા છે. નિમિત્તને પૂરું સમજ્યા નથી ને એટલે એ બોલે છે. જરાક પણ શાસ્ત્રોનો અભ્યાસ નથી અને આમ નામ બોલે છે, શબ્દો વાપરી નાખે છે શાસ્ત્રોના સમજ્યા વગરના. એમ નિમિત્ત થવાતું જ નથી, એમ નિમિત્ત થવાય જ નહીં, ઉલટું એમાં તો અભિમાન પોષાય. શુભ ભાવ હોય એ વાત જુદી છે, પણ એ જ્યારે મનમાં એવો વિકલ્પ આવે કે હું બીજાનું નિમિત્ત થઉં એટલે એમાં તો અંશે એવો માન કસાય પડ્યો જ છે, અને એવા અભિમાનને કારણે થઈ અને પાપનો બંધ પડે. નિમિત્ત થવું ક્યાં થવાનું છે? એ એના કારણે થાય. જ્યારે કોઈને કંઈ પણ કામ થાય છે તો એ વખતે જે હાજર હોય એને બધાને નિમિત્ત કહેવાય, અને એ બધાનો કોઈ રોલ હોતો જ નથી, છતાં એને નિમિત્ત એમ કહેવામાં આવે. અહીંયા એ વાતને બહુ સ્પષ્ટ કરી દીધી છે કે દેવગુરુ ધર્મ આદિનું જે શ્રદ્ધાન છે એ શ્રદ્ધાન ત્યારે જ નિમિત્ત કહેવામાં આવે કે જો પેલાને એવું નિશ્ચય સંકિત થાય તો. પણ પેલાને નિશ્ચય સંકિત થતું જ નથી તો પછી દેવગુરુને શાસ્ત્ર તો અનાદિના છે છે ને છે જ, એ તો છે જ, પણ એને નિમિત્ત નથી. જેને સંકિત થયું એને એ દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત, જેને સંકિત નથી થતું એને નથી. સમોસરણમાં સાક્ષાત સિમંદર પ્રભુ બિરાજે છે અને એમાં હજારો જીવો બેઠા છે અને સાંભળી રહ્યા છે. જેને સંકિત થાય છે એને પ્રભુની વાણી નિમિત્ત, પણ બાકીના જેને નથી થતું એને ક્યાંથી એ નિમિત્ત કહેવાય? જેટલા પાંચ જણાને દાખલા તરીકે સંકિત થયું તો પાંચને માટે બરાબર છે કે એમને માટે પ્રભુની વાણી, સિમંદર પ્રભુની વાણી નિમિત્ત કહેવાય. પણ બાકીના પેલા 995 શું? એમને તો કંઈ થયું જ નથી, એમને માટે કેવી રીતે એ નિમિત્ત કહેવાય? એટલે નિમિત્ત ત્યારે જ કહેવાય કે જ્યારે કાર્ય થાય ત્યારે. એ સિવાય એની એ જ વસ્તુ એમ જ હોય છતાં એને નિમિત્ત કહેવામાં આવતી નથી. એટલે અહીંયા દેવગુરુ ધર્મનું શ્રદ્ધાન જેને થયું છે એટલું જ નહીં, પણ એ શ્રદ્ધાન એને નિશ્ચય સંકિત થવાનું કારણ બન્યું છે તો પછી એ દેવગુરુ ધર્મ આદિના શ્રદ્ધાનને એ વ્યવહાર સમ્યક તો કહેવામાં આવે. આ વાત અહીંયા સમજાવવી છે. એટલે મૂળ સિદ્ધાંત આપણો જે છે ને કે નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં, એ અહીંયા પણ જળવાઈ જાય છે કે નિશ્ચય સંકિત થયું છે તો વ્યવહાર સંકિત હોય, પણ નિશ્ચય સંકિત જ નથી તો પછી વ્યવહાર સંકિત ક્યાંથી આવ્યું? એનું નિમિત્ત જે છે એનો પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થાય છે? એ પ્રમાણે એક જ કાળમાં બંને સમ્યક હોય છે અને એમ જ હોય, કેમ કે કાર્ય થયું છે, નિશ્ચય સંકિત થયું તો પછી પેલાને વ્યવહાર સંકિત કહ્યું, એટલે એ કાળમાં એમ છે. એટલે એ પ્રમાણે એક જ કાળમાં બંને સમ્યક્ત્વ હોય છે. એમ નથી જુદું જુદું કે વ્યવહારની શ્રદ્ધા થઈ પછી પાછળથી એને એમ થયું, એમ નથી. જ્યારે થાય ત્યારે જ એને નિમિત્ત કહેવાય. જ્યાં સુધી એ સાચી નિશ્ચયથી શ્રદ્ધા અનુભવ સહિતની થઈ જ નથી ત્યાં સુધી એને નિમિત્ત નથી કહેવાતું. એટલે એક જ કાળમાં બંને સમ્યક્ત્વ, જ્યારે એ થાય નિશ્ચય સંકિત થાય ત્યારે જ એ વખતે જે આદર છે એને નિમિત્ત કારણ કહેવાય, અને એવા નિમિત્તને વ્યવહાર સંકિત કહેવામાં આવ્યું છે. આગળ અહીંયા કહે છે કે તથા મિથ્યાદ્રષ્ટિ જીવને દેવગુરુ ધર્મ આદિકનું શ્રદ્ધાન આભાસ માત્ર હોય છે અને તેના શ્રદ્ધાનમાં વિપરીત અભિનિવેશનો અભાવ હોતો નથી, માટે તે નિશ્ચય સમ્યક્તો તો છે નહીં તથા વ્યવહાર સમ્યક્તો પણ આભાસ માત્ર છે. થયું ને, સ્પષ્ટ કરી દીધી વાત. અહીંયા નિશ્ચય સમ્યક્તવ નથી અને જો એને દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન છે તો પછી એને વ્યવહાર સંકિત કહેવાય નહીં, કેમ કે એના કારણે એને નિશ્ચય સંકિત થયું જ નથી. એટલે એનો અર્થ શું થયો કે એની જે શ્રદ્ધા છે પછી એ શ્રદ્ધા જ આભાસ જેવી છે, શ્રદ્ધાનો આભાસ છે, સાચી શ્રદ્ધા એને થઈ નથી. સાચી શ્રદ્ધા જો દેવગુરુ શાસ્ત્રની થઈ હોય, સાચી શ્રદ્ધા થઈ હોય તો એ વ્યવહાર સંકિત હોય, અને વ્યવહાર સંકિત હોય એનો અર્થ એ થાય કે એને નિશ્ચય સંકિત થયું જ હોય. એટલે મિથ્યાદ્રષ્ટિ જીવને દેવગુરુ ધર્મ આદિકનું શ્રદ્ધાન આભાસ માત્ર હોય છે અને તેના એવા શ્રદ્ધાનમાં પેલો વિપરીત અભિનિવેશ ગયો નથી, હજી રહ્યો જ છે, માટે તે નિશ્ચય સમ્યક્તો તો છે નહીં તથા વ્યવહાર સમ્યક્તો પણ બનતું નથી, એટલે એ આભાસ માત્ર છે. કારણ કે તેને દેવગુરુ ધર્મ આદિનું શ્રદ્ધાન છે તે વિપરીત અભિનિવેશના અભાવને સાક્ષાત કારણ થયું નહીં અને કારણ થયા વિના તેમાં ઉપચાર પણ સંભવતો નથી. એટલે કે એ કારણ બન્યું નથી તો પછી એ કાર્ય થયું નથી ને એ કારણ બન્યું નથી. એટલે પેલો કારણની અંદર કાર્યનો આપણે ઉપચાર કરીએ છીએ એ બધી વાત અહીંયા બનતી જ નથી, એટલે એ વ્યવહાર સંકિત નથી. માટે સાક્ષાત કારણની અપેક્ષાએ તેને વ્યવહાર સમ્યક તો પણ સંભવતું નથી. કેટલી સરસ રીતે વાત સમજાવી દીધી છે અહીંયા. આગળ અહીંયા કહે છે અથવા તેને દેવગુરુ ધર્મ આદિનું શ્રદ્ધાન નિયમરૂપ હોય છે તે વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનને પરંપરા કારણભૂત છે, જો કે તે નિયમરૂપ કારણ નથી. તો પણ મુખ્યપણે કારણ છે અને કારણમાં કાર્યનો ઉપચાર સંભવે છે, તેથી મુખ્યરૂપ પરંપરા કારણની અપેક્ષાએ મિથ્યા દ્રષ્ટિને પણ વ્યવહાર સમ્યક્ત્વ કહીએ છીએ. હવે આ એક બીજી વધારાની વાત અહીંયા મૂકી છે. એ વાત જે છે એમાં જે ઉપર વાત જે પહેલા કરવામાં આવી એ વાત તો બરાબર રહે છે કે શું નિશ્ચય સંકિત અને શું વ્યવહાર સંકિત. વ્યવહાર સંકિત છે દેવગુરુ શાસ્ત્રની જે શ્રદ્ધા છે, કે જે શ્રદ્ધા એ કારણ છે નિશ્ચય સંકિતનું, એને વ્યવહાર સંકિત કરવું અને બંને એક જ સાથે હોય જ છે, ત્યાં સુધીની વાત તો બરાબર સ્પષ્ટ કરી. હવે અહીંયા એક જરાક જુદી વાત કરવામાં આવે છે કે આ તો સમ્યક દ્રષ્ટિની વાત થઈ, પણ મિથ્યા દ્રષ્ટિને જે છે એને શું, એને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય, સંકિત ન થયું હોય તો એનું કંઈ મહત્વ ખરું કે નહીં? સમ્યક દર્શન નથી થયું અને એને જો દેવગુરુ શાસ્ત્રની જે કે દેવગુરુ ધર્મની જે શ્રદ્ધા છે તો એ શ્રદ્ધા વિશે શું કહેવું છે, એ વાત અહીંયા લીધી છે કે એ દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન જે છે એ વિપરીત અભિનિવેશ રૂપ શ્રદ્ધાન તરીકે એને પરંપરા કારણભૂત છે. કેમ કે એની એ શ્રદ્ધા વર્તે છે, ભલે એ વખતે એને હજી સંકિત થયું નથી, પણ એવી શ્રદ્ધામાં એ રહ્યો છે, એટલે કે ધારણા જ્ઞાન સુધી આવ્યો છે, અનુભવ સહિતની શ્રદ્ધા થઈ નથી. એવી જો એની દશા છે, એની દશા કેવી છે કે એને શ્રદ્ધાન તો એવું વર્તે છે, દેવગુરુ શાસ્ત્રનું યથાર્થ શ્રદ્ધાન એને વર્તે છે અને જેમાં એને ખોટો અભિપ્રાય ગયો છે, એની માન્યતામાં ગયો છે, પણ એ બધું હજી અનુભવ સહિતનું નથી, એ ધારણા જ્ઞાન સુધી આવ્યો છે, એવી એની દશા હોય તો એને માટે આ વાત લખી છે કે એવા શ્રદ્ધાને એ પરંપરા કારણભૂત છે, એને પરંપરા કારણભૂત કહેવાય. કેમ કે એ પછી આગળ વધતા એ જ શ્રદ્ધાન જ્યારે જ્યારે નિશ્ચય સંકિતનું કારણ બને ત્યારે એ વ્યવહાર સંકિત કહેવાય છે. તો જ્યાં સુધી સંકિત થતું નથી ત્યાં સુધી એ દેવગુરુ શાસ્ત્રનું એનું શ્રદ્ધાન વર્તતું તું એનું શું? તો કે હા, એ શ્રદ્ધાન તારું ભાઈ કંઈ કાઢી નાખવા જેવી વાત નથી, એ શ્રદ્ધાને અમે પરંપરા કારણ તરીકે લઈએ છીએ અને એવું પરંપરા કારણ મિથ્યા દ્રષ્ટિને હોય ત્યારે એને મિથ્યા દ્રષ્ટિને પણ એવું વ્યવહાર સંકિત એ રીતે હોય છે. પણ એ મિથ્યા દ્રષ્ટિનું એ વ્યવહાર સમ્યક્ત્વ છે એ જ્યારે ખરેખર તો એ નિશ્ચય સંકિત થાય ત્યારે જ એને વ્યવહાર સંકિત સાચું કહી શકાય. એટલે મિથ્યા દ્રષ્ટિને પણ એ વ્યવહાર સંકિત એવું એક પરંપરા કારણની અપેક્ષાએ કહેવામાં આવે છે. તો આખું ફરીથી વાંચીએ, હવે બધું બરાબર સમજાઈ જશે. હવે બીજી વાત જે લીધી એ કહે છે કે અથવા તેને દેવ ગુરુ ધર્મ આદિકનું શ્રદ્ધાન નિયમરૂપ હોય છે તે વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાને પરંપરા કારણભૂત છે, જોકે તે નિયમરૂપ કારણ નથી તો પણ મુખ્યપણે કારણ છે અને કારણમાં કાર્યનો ઉપચાર સંભવે છે, તેથી મુખ્યરૂપ પરંપરા કારણની અપેક્ષાએ મિથ્યા દ્રષ્ટિને પણ વ્યવહાર સમ્યક્ત્વ કહીએ છીએ. એમાં ખરેખર જોઈએ તો એક અપેક્ષા એવી રહેલી છે કે આવો જે મિથ્યા દ્રષ્ટિ છે એ ટૂંક સમયમાં એ નિશ્ચય સંકિત પ્રગટ કરવાનો છે, એ અપેક્ષાએ જો લઈએ તો એનું જે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનું જે શ્રદ્ધાન, સાચું શ્રદ્ધાન જે ધારણા જ્ઞાન સુધી પહોંચ્યું છે અને અનુભવમાં નથી આવ્યું, એ શ્રદ્ધાને મિથ્યા દ્રષ્ટિનું વ્યવહાર સંકિત કહેવાય. કેમ કે એ નિશ્ચય સંકિત પ્રગટ કરવાવાળો છે, એમાં એવી શ્રદ્ધા એવી અપેક્ષા પણ ગર્ભિત છે. હવે અહીંયા એક પ્રશ્ન કર્યો છે કે કેટલાક શાસ્ત્રોમાં દેવગુરુ ધર્મના શ્રદ્ધાને અથવા તત્વ શ્રદ્ધાને તો વ્યવહાર સમ્યક્ત્વ કહ્યું છે, તથા સ્વ પરના શ્રદ્ધાને અથવા કેવળ આત્માના શ્રદ્ધાને નિશ્ચય સમ્યક્ત્વ કહ્યું છે તે કેવી રીતે, એનો અહીંયા ઉત્તર આપ્યો છે કે દેવગુરુ ધર્મના શ્રદ્ધાનમાં તો પ્રવૃત્તિની મુખ્યતા છે. શું અહીંયા પ્રશ્નમાં એવું કહ્યું કે દેવગુરુ ધર્મના શ્રદ્ધાને અથવા તત્વ શ્રદ્ધાને, એ ચાર લક્ષણ પહેલા લીધા ને એમાંના આ બે ની વાત લીધી છે કે તત્વ શ્રદ્ધાને અને દેવગુરુ શાસ્ત્રના શ્રદ્ધાને વ્યવહાર સમ્યક્ત્વ કહ્યું છે, બે કારણ. અને પેલા બીજા બે કારણ જે છે સ્વ પરના શ્રદ્ધાને અથવા તો કેવળ આત્માના શ્રદ્ધાને નિશ્ચય સમ્યક્ત્વ કહ્યું છે, એમ બે ભાગ પાડી દીધા, ચાર કારણ જે આપણે લીધા હતા પહેલા, ચાર લક્ષણ લીધા હતા, એ ચાર લક્ષણમાંથી બે લક્ષણને અહીંયા વ્યવહાર સમ્યક્ત્વમાં લીધા અને બેને નિશ્ચય સમ્યક્ત્વમાં લીધા, કે આવું કેટલાક શાસ્ત્રમાં એવું આવે છે તો એ કઈ રીતે એની સ્પષ્ટતા કરો. તો દેવગુરુ ધર્મના શ્રદ્ધાન અને તત્વ શ્રદ્ધાન, એને વ્યવહાર સમ્યક્ત્વ, એને વ્યવહાર સમ્યક્ત્વ અને આત્માના શ્રદ્ધાન અથવા સ્વ પરના શ્રદ્ધાનને નિશ્ચય સમ્યક્ત્વ કહ્યું છે. એ કઈ રીતે, એના ઉત્તરમાં અહીંયા કહે છે કે દેવગુરુ ધર્મના શ્રદ્ધાનમાં તો પ્રવૃત્તિની મુખ્યતા છે. જે પ્રવૃત્તિમાં અર્હંત આદિકને દેવાદિક માને, અન્યને ન માને, તેને દેવાદિકનો શ્રદ્ધાની કહીએ છીએ. તથા તત્વ શ્રદ્ધાનમાં તેને વિચારની મુખ્યતા છે. તત્વ શ્રદ્ધાનમાં એને વિચારની મુખ્યતા છે. પેલું જે છે દેવગુરુ ધર્મના શ્રદ્ધાનમાં એને પ્રવૃત્તિની મુખ્યતા છે. મુખ્યપણે એની તો એ પ્રવૃત્તિ છે. એ દેવને માને છે, દેવની શ્રદ્ધા કરે છે, પૂજા વિનય ભક્તિ જે કંઈ કરે છે, ગુરુ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે એવો વિનય વર્તે છે. એટલે એ બધી જ એ શ્રદ્ધાન છે, એની સાથે પ્રવૃત્તિ સંકળાયેલી છે, તો એને પ્રવૃત્તિની એમાં મુખ્યતા છે. અને જે પ્રવૃત્તિમાં એ અર્યંત આદિકને દેવાદિક માને અને બીજાને એ દેવ નથી માનતો, અને એ પ્રમાણે એ દેવનો શ્રદ્ધાની થયો, સાચા દેવનો, એ જ રીતે સાચા ગુરુને સાચા શાસ્ત્રનો શ્રદ્ધાની થયો છે. જ્યારે અહીંયા તત્વ શ્રદ્ધાની વાત છે તો એમાં વિચારની મુખ્યતા છે. સાત તત્વ કે નવ તત્વની સાચી શ્રદ્ધા એમાં વિચારની મુખ્યતા છે. ભૂમિકા એમાં વિચારની છે, મુખ્ય ભૂમિકા વિચારની છે. જે જ્ઞાનમાં જીવ આદિ તત્વને વિચારે છે તેને તત્વ શ્રદ્ધાની કહીએ છીએ. એ જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ પુણ્ય પાપ એ બધા તત્વને જેમ છે તેમ વિચારે છે અને એની શ્રદ્ધા કરે છે, એટલે એને તત્વ શ્રદ્ધાની કહીએ છીએ. એ પ્રમાણે ત્યાં એ વિચારની મુખ્યતા છે, અને એ પ્રમાણે તત્વની દ્રઢતા કરતો જાય છે, એવો એ ત્યાં તત્વ શ્રદ્ધાની છે. એટલે એ પ્રમાણે ત્યાં એની મુખ્યતા હોય છે. એ બંને કોઈ જીવને તો સમ્યક્ત્વના કારણ થાય છે, પરંતુ તેનો સદભાવ મિથ્યાદ્રષ્ટિને પણ સંભવે છે, તેથી તેને વ્યવહાર સમ્યક્ત્વ કહ્યા છે. આ જે કારણ બતાવ્યા બંને, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા અને તત્વની શ્રદ્ધા છે, એ શ્રદ્ધા એ બંને એ મિથ્યાદ્રષ્ટિને પણ હોય, મિથ્યાદ્રષ્ટિને પણ એવી દેવગુરુ શાસ્ત્રની સાચી શ્રદ્ધા વર્તતી હોય, અને તત્વની શ્રદ્ધા જે છે એને વિચારની મુખ્યતા સહિત તત્વનો નિર્ણય પણ એને થતો હોય, એવું કોઈક જીવને જે મિથ્યાદ્રષ્ટિ છે એને પણ એમાં રહ્યું હોય, એટલે મિથ્યાદ્રષ્ટિને પણ એનો સદભાવ સંભવે, એટલા માટે એને વ્યવહાર સમ્યક્ત કહેવામાં આવ્યું છે. એટલે સમ્યક્ત જેને થાય એને પણ આ હોય, અને સમ્યક્ત નથી થયું મિથ્યાદ્રષ્ટિ છે એને પણ આ હોય છે, એટલે એ અપેક્ષાથી એને વ્યવહાર સમકિતમાં કોઈ શાસ્ત્રોમાં લેવામાં આવ્યા છે એ વાત કરી. વળી સ્વપરના શ્રદ્ધાનમાં અથવા આત્મશ્રદ્ધાનમાં બાકીના બીજા બે લક્ષણની વાત કરે છે. સ્વ અને પરનું શ્રદ્ધાન અને આત્માનું શ્રદ્ધાન, પોતાના સ્વરૂપનું શ્રદ્ધાન, એ બે લક્ષણને જો લઈએ તો કહે છે કે એ વળી સ્વપરના શ્રદ્ધાનમાં અથવા આત્મા શ્રદ્ધાનમાં વિપરીત અભિનિવેશ રહિતપણાની મુખ્યતા છે. અર્થાંત જે સ્વ પરનું ભેદ જ્ઞાન કરે, સ્વ અને પરનું ભેદ જ્ઞાન કરે, સ્વથી પર છે બધું જુદું છે અને પરથી પોતે જુદો પડે છે, બધા જ પરથી પોતે જુદો પડે છે એવું એને ભેદ જ્ઞાન થાય, બે વચ્ચે ભેદ પડે, એ જ્ઞાન દ્વારા થાય, એ જ્ઞાન દ્વારા થાય, સ્વ અને પરને જુદું કરે છે એવું જ્ઞાન દ્વારા થાય, વિશેષ જ્ઞાન દ્વારા થાય, એટલે એને ભેદ જ્ઞાન, ભેદ વિજ્ઞાન કહ્યું. અર્થાત જે સ્વ પરનું ભેદ વિજ્ઞાન કરે છે અથવા પોતાના આત્માને અનુભવે છે તેને મુખ્યપણે વિપરીત અભિનિવેશ હોય નહીં, તેથી ભેદ વિજ્ઞાનીને અથવા આત્મજ્ઞાનીને સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ. એ પ્રમાણે સ્વ પરનું શ્રદ્ધાન અથવા આત્મશ્રદ્ધાન સમ્યક દ્રષ્ટિને જ હોય છે, તેથી તેને નિશ્ચય સમ્યક્ત્વ કહ્યું. અહીંયા એને વ્યવહાર સમ્યક્ત્વ ન કહેવાનું કારણ એટલું છે કે એ ભેદ વિજ્ઞાન કરે છે, એ ભેદ કરે છે, પરથી પોતે જુદો પડે છે અને કેટલા પર છે જે એને જ્ઞેય તરીકે જણાય છે એ બધા જ એ પર છે, અને એ પરને પોતાથી જુદા પાડતો થકો એ પોતે સ્વને જાણે છે, અને સ્વને જાણે છે તો એમાં એના વિભાવ ભાવ રાગ દ્વેષના ભાવ એ બધા પણ એનાથી જુદા છે એવું પોતે સ્વતત્વ જુદું છે એમ ભેદ વિજ્ઞાન કરે છે, વિશેષતાથી એવું એ ભેદ પાડી અને જ્ઞાન કરે છે. અને પછી એ આગળ વધે છે તો બીજી વસ્તુ લીધી કે પોતે પોતાને અનુભવે, આત્માની શ્રદ્ધા, સ્વની જ શ્રદ્ધા, સ્વને પોતે પોતાને અનુભવે, આત્માને અનુભવે, એટલે એ તો એમાં આગળ વધ્યો. પહેલા પરથી જુદો પડ્યો એવું શ્રદ્ધાન લક્ષણ, સ્વપરનો ભેદ, અને આત્મશ્રદ્ધાન એ લક્ષણ લઈએ તો એમાં સ્વપરનું શ્રદ્ધાન થયા પછીથી આગળ વધ્યો અને પોતાના સ્વરૂપની શ્રદ્ધા, પોતાના સ્વરૂપની જ એને સાચી શ્રદ્ધા જ્યારે થાય ત્યારે તો એ અનુભવની જ દશા હોય, એટલે પોતે એમાં આગળ વધ્યો જ હોય. એટલે જ્યારે એ ભેદ જ્ઞાન કરે છે સ્વ અને પરનું, ત્યાંથી શરૂ કરીને પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે, એ બંને લક્ષણો જે છે એ ખરેખર જોવા જઈએ તો એ અનુભવની દશા જેને હોય એને માટેના લક્ષણ છે, અથવા તો એમ કહીએ કે નિશ્ચય સમ્યક્ત્વની ત્યાંથી જ એને શરૂઆત થાય છે. સ્વ પરનું ભેદ જ્ઞાન કરે ત્યાંથી એને નિશ્ચય સમ્યક્ત્વની શરૂઆત થાય છે, અને પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે એ નિશ્ચય સમ્યક્ત્વ છે, એટલા માટે એને નિશ્ચય સંકિતમાં લેવામાં આવે છે. ફરીથી વાંચીએ હવે, વળી સ્વપરના શ્રદ્ધાનમાં અથવા આત્મશ્રદ્ધાનમાં, જો બંને લક્ષણ લીધા, ચાર લક્ષણમાંના બીજા બે લક્ષણો ચાલે છે, વિપરીત અભિનિવેશ રહિતપણાની મુખ્યતા છે. અર્થાંત જે સ્વપરનું ભેદ વિજ્ઞાન કરે અથવા પોતાના આત્માને અનુભવે તેને મુખ્યપણે વિપરીત અભિનિવેશ હોય નહીં, તેથી ભેદ વિજ્ઞાનીને અથવા આત્મજ્ઞાનીને સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ. એ પ્રમાણે સ્વપરનું શ્રદ્ધાન અથવા આત્મશ્રદ્ધાન સમ્યક દ્રષ્ટિને જ હોય છે, તેથી તેને નિશ્ચય સમ્યક્ત્વ કહ્યું. તો આ રીતે અહીંયા એ કથનની મુખ્યતાથી જે વાત કરવામાં આવી છે એ વાત અહીંયા લેવામાં આવી. આજે પ્રશ્ન શું હતો કે કેટલાક શાસ્ત્રમાં બે લક્ષણ જે છે, દેવગુરુ ધર્મની શ્રદ્ધા અને તત્વની શ્રદ્ધા, એને વ્યવહાર સંકિત કહ્યું છે, અને સ્વ પરના શ્રદ્ધાને અને આત્માના શ્રદ્ધાને નિશ્ચય સંકિત કહ્યું છે, કેવી રીતે એની અહીંયા સ્પષ્ટતા કરી. એટલે કહે છે કે આ કથન મુખ્યતાની અપેક્ષાએ છે, પણ તારતમ્યપણે એ ચારેય લક્ષણ મિથ્યાત્વને આભાસ માત્ર હોય છે, તથા સમ્યક દ્રષ્ટિને, મિથ્યા દ્રષ્ટિને એ આભાસ માત્ર છે, અને સમ્યક દ્રષ્ટિને સાચા હોય છે ત્યાં આભાસ માત્ર છે તે તો નિયમરહિત સમ્યક્ત્વના પરંપરા કારણ છે, તથા સાચા છે તે નિયમરૂપ સાક્ષાત કારણ છે, તેથી તેને વ્યવહારરૂપ કહીએ છીએ. એના નિમિત્તથી જે વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન થયું તે નિશ્ચય સમ્યક્ત્વ છે એમ જાણવું. આ બધો સરવાળો કર્યો, અત્યાર સુધી જે વાત કરી એનો આ સરવાળો લીધો. તો અહીંયા સુધી આપણે આ મોક્ષમાર્ગ પ્રકાશકમાં વાત રાખીએ છીએ. હવે આપણે પહેલા વાત કરી હતી એ પ્રમાણે 80મી ગાથા પ્રવચનસારની એ લેવાની વાત હતી, એટલે આપણે એને લઈએ. પ્રવચનસારની 80મી ગાથાનો થોડોક ભાગ આજે સંક્ષિપ્ત થોડોક વિચાર કરીએ, અને પછી એનો વિશેષતાથી આખી ગાથાનો જ વિચાર કરવો જ હશે તો આપણે આવતી વખતે આખી ગાથા લઈશું, કેમ કે આખો એમાં આખો સ્વાધ્યાય જાય એવું છે. એટલે આજે આની શરૂઆત કરીએ અને મૂળ વાત આપણે અહીંયા જે સમજવી છે એ લઈએ. કેમ કે આપણે અહીંયા 80મી ગાથાનો વિચાર કરવાની વાત કેમ આવી હતી કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાની વાત આવી, એમાં દેવની વાત આવી, તો અરિહંત ભગવાન જે છે એના દ્રવ્યગુણ અને પર્યાયને જાણતા જીવને પોતાના દ્રવ્યગુણ અને પર્યાયની શ્રદ્ધા વર્તે. દ્રવ્યગુણ અને પર્યાય અરિહંત ભગવાનના લીધા પ્રવચન સારની અંદર એમાં 80મી ગાથા એ લેવામાં આવી, અને અહીંયા આપણે મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર 331મી પાના ઉપર એ વાત જે લેવામાં આવી કે જે અર્યન ને દ્રવ્યત્વ ગુણત્વ અને પર્યાયત્વ વડે જાણે, એટલે એમના દ્રવ્ય ગુણ અને પર્યાય દ્વારા જાણે, તે આત્માને જાણે છે અને એને મોહનો નાશ થાય છે એમ કરીને જે વાત લેવામાં આવી. એટલે એ મૂળ તો લક્ષણની વાત બતાવવી હતી કે જેને અર્યંતની શ્રદ્ધા સાચી છે, એ શ્રદ્ધા સાચી શ્રદ્ધા જે છે એને સમ્યક તો હોઈ શકે એની વાતમાંથી એ વાત આવી હતી. તો આપણે 80મી ગાથા પ્રવચન સારણી અહીંયા લઈએ છીએ. એની મુખ્ય વાત આપણે આજે લઈએ. પહેલી ગાથા જે છે તે આ પ્રમાણે છે કે જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. આ ગાથાની પહેલા 79મી ગાથા જે હતી એ ગાથાની અંદર વાત એવી હતી કે એને મોહ ઉપર વિજય મેળવવો હતો, મોહની સેના ઉપર વિજય પ્રાપ્ત કરવો, એટલે પોતે મોહ ઉપર વિજય પ્રાપ્ત કરવો. એટલે મારે હવે મોહની સેનાને કઈ રીતે જીતવી, મોહને મારે કઈ રીતે દૂર કરવો, મિથ્યાત્વને મારે કઈ રીતે કાઢવું, એના ઉત્તરરૂપે આ ગાથા લખવામાં આવી. 79મી ગાથા જે હતી એની અંદર આચાર્ય ભગવાને એમ વાત લીધી કે જે પાપ જે છે એને છોડીને એ પોતે શુભ ચારિત્રમાં એ પ્રવર્તે છે તો પછી એ મોહને કેમ છોડતો નથી અને શુદ્ધ આત્માને એ કેમ પામતો નથી, તો એ શુદ્ધ આત્માને એને પામવા માટે થઈ અને એને મોહ ઉપર વિજય પ્રાપ્ત કરવો જોઈએ એમ કરીને જે ગાથા લેવામાં આવી કે જીવ છોડી પાપ આરંભને શુભ ચરિત્રમાં ઉદ્ધત ભલે જો નવ તજે મોહ આદિને તો નવ લહે શુદ્ધ આત્માને. એ જો મોહને છોડતો નથી, મોહ ઉપર વિજય પ્રાપ્ત નથી કરતો તો એ શુદ્ધ આત્માની પ્રાપ્તિ કરી શકતો નથી. આ 79 ગાથામાં વાત કરવામાં આવી. એટલે હવે વાત ક્યાં આવી કે મોહને એને ત્યાગવો રહ્યો, મોહ ઉપર એને વિજય પ્રાપ્ત કરવો જ રહ્યો તો જ એને શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ થાય. આ જ્ઞાન તત્વમાં વાત કરવામાં આવી છે. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન પહેલો અધિકાર જે છે એની આ ગાથા છે. 80મી ગાથા છે તે 79મી ગાથા. અને એના પછી જવાબરૂપે આ 80મી ગાથા લખાઈ કે એ મોહને જીતવા માટે થઈ અને મારે શું કરવું જોઈએ, તો કે હવે મારે મોહની સેનાને કઈ રીતે જીતવી એનો ઉપાય વિચારે છે એમ કરીને આ 80મી ગાથા લીધી. અને એના ઉપાય તરીકે અહીંયા દર્શાવ્યું કે જે અરહંતના ગુણ દ્રવ્યને પર્યાયને જાણે છે એ જીવ એ મોહને જીતી શકે છે એ વાત અહીંયા લેવામાં આવી. તો અહીંયા ગાથામાં જે વાત લેવામાં આવી છે એમાં કહે છે કે જે અર્હંતને દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે. આ એનો અન્વયાર્થ કર્યો છે, ગાથાનો અર્થ કર્યો છે. ટીકામાં અહીંયા વાત લીધી છે કે જે ખરેખર અર્હંતને દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે ખરેખર આત્માને જાણે છે, કારણ કે બંનેમાં નિશ્ચયથી તફાવત નથી. કારણ કે બંનેમાં નિશ્ચયથી તફાવત નથી અને વળી અરહંતનું સ્વરૂપ છેલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફક પરિસ્પષ્ટ એટલે સર્વ પ્રકારે સ્પષ્ટ છે. અર્યંતની સાથે સરખામણી કેમ કરી, પહેલી વાત, સિદ્ધને કેમ ન લીધા, તો બે વાત એમાં લેવાની છે. એક તો એ વાત લેવાની છે કે અર્યંતનું સ્વરૂપ અને સિદ્ધનું સ્વરૂપ બંનેનું શુદ્ધ સ્વરૂપ તો છે જ, એટલે અહીંયા વાત શુદ્ધ સ્વરૂપની જ લેવી હતી. એટલે બંનેમાંથી ગમે તેની વાત લઈ શકાય, સિદ્ધની પણ વાત લઈ શકાય અને અર્યંતની પણ વાત લઈ શકાય, પણ એ સિવાય કોઈની વાત ત્રીજાની તો આવી શકે નહીં. કેમ કે અર્યંત ભગવાન છે, એમણે જ એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે. સુવર્ણ લઈએ તો સુવર્ણ એ કંઈ બહારથી ગઠ્ઠા રૂપે મળી જાય છે એમ નથી, એ ખાણમાંથી નીકળે છે તો એની સાથે એ માટી હોય છે અને એને પછી તપાવવામાં આવે ત્યારે પછી ધીરે 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 એની અશુદ્ધિ ઓછી થતી જાય અને શુદ્ધ થતું જાય. એટલે એને તાપ આપવામાં આવે તો કેટલા સુધી તાપ આપવો, ક્યાં સુધી તપાવવું, તો જ્યાં સુધી એની પૂરેપૂરી મલિનતા ચાલી ન જાય, પૂરેપૂરું શુદ્ધ ન થાય ત્યાં સુધી એને તપાવવામાં આવે. એટલે છેલ્લો તાપ કયો તાપ કહેવાય, તો કે જ્યારે એ પૂરેપૂરું શુદ્ધ થાય ત્યારે એ છેલ્લો તાપ કહેવાય. છેલ્લો તાપ કયો કહેવાય, તો પૂરેપૂરું શુદ્ધ થાય તેને. એટલે એ અહીંયા ઉદાહરણ લઈને વાત કરી કે જ્યારે છેલ્લો તાપ અપાયો એટલે કે પૂરેપૂરું શુદ્ધ થયું સુવર્ણ, એવી રીતે અહીંયા અરિહંત ભગવાને પૂરેપૂરો એવો પુરુષાર્થ કર્યો કે જેને લીધે થઈ અને બધી મલિનતા ચાલી ગઈ. મલિનતા શું હતી? તો કે ઘાતી કર્મરૂપ જે મલિનતા હતી એ ચાલી ગઈ. પોતે પોતાના સ્વરૂપને પૂર્ણપણે પ્રાપ્ત કરી લીધું. પોતે પોતાના સ્વભાવને પૂર્ણપણે પ્રાપ્ત કરી લીધો, જેમ સોનાએ પોતાના સ્વભાવને પૂર્ણતાએ પ્રાપ્ત કરી લીધો, એવી રીતે અહીંયા પૂર્ણતાએ પ્રભુએ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે. એટલે અરિહંત ભગવાનના સ્વરૂપને આપણે લઈએ, કેમ કે એ શુદ્ધ સ્વરૂપ છે, એ સિવાય બીજાને ન લેવાય, એમ અહીંયા કહેવું હતું. પણ આપણને એમ થાય કે તો સિદ્ધ ભગવાનને પણ લઈ શકાય, તો સિદ્ધ ભગવાનને કેમ નહીં લીધા? એમનું પણ શુદ્ધ સ્વરૂપ તો છે જ ને. તો એનું કારણ એ છે કે આપણે હજી કોઈક પર્યાયમાં તો છીએ, મનુષ્યની પર્યાયમાં છીએ, દેવની તિર્યંચની કોઈ પણ એક પર્યાયમાં છીએ. એટલે શરીર સહિત છીએ અને અરિહંત ભગવાન પણ શરીર સહિત છે. એટલે શરીર સહિત છીએ અને આપણે શરીર સહિતનું ઉદાહરણ વધારે સારી રીતે આપણને બેસે છે. ભગવાન શરીર સહિત છે અને આપણે પણ શરીર સહિત છીએ. જ્યારે સિદ્ધ ભગવાનને હવે કોઈ શરીર રહ્યું નથી, એમને કોઈ ભવ નથી. જ્યારે અહીંયા અરિહંત ભગવાન તીર્થંકર ભગવાન છે, એમને ભવ નથી, શુદ્ધતાને પ્રાપ્ત કરી છે, પણ હજી શરીર સહિત છે અને આપણે પણ શરીર સહિત છીએ. એટલા માટે આપણે અરિહંત ભગવાનને લીધા, એમના દ્રવ્યની વાત લીધી, એમના ગુણની અને એમની પર્યાયની વાત લીધી. હવે મૂળ વાત ઉપર આવીએ કે એમના દ્રવ્ય ગુણ અને પર્યાયને જાણવાથી, હવે જાણવાથી શું થાય? તો કે એમાં એમનું જેવું દ્રવ્ય છે એવું જ દ્રવ્ય મારું છે, બંનેમાં નિશ્ચયથી તફાવત નથી. અહીંયા આ વાત લખી છે ને કે કારણ કે બંનેમાં નિશ્ચયથી તફાવત નથી. કોનામાં? આ મારા આત્માના દ્રવ્યમાં અને તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના આત્માના દ્રવ્યમાં નિશ્ચયથી કોઈ તફાવત નથી. એમના ગુણમાં અને મારા ગુણમાં નિશ્ચયથી કોઈ તફાવત નથી. એમ જ્યારે તુલના કરવામાં આવે, તો એને વિશ્વાસ ઉત્પન્ન થાય છે કે એવું જ દ્રવ્ય મારું છે. પ્રભુએ એને પર્યાયમાં પ્રગટ કર્યું છે અને મારી હજી પર્યાય મલિન છે. પ્રભુનું દ્રવ્ય, તીર્થંકર ભગવાનનું દ્રવ્ય અને મારું દ્રવ્ય એ બંને સમાન છે. તીર્થંકર ભગવાનના દ્રવ્યમાં જે અનંત ગુણો છે એવા જ અનંત ગુણો એ પણ મારામાં પણ છે. એટલે બંનેમાં નિશ્ચયથી કોઈ તફાવત નથી. અને એ રીતે જો શુદ્ધ પરિણમનની અપેક્ષાએ જોઈએ તો પ્રભુનું જેવું શુદ્ધ પરિણમન થઈ રહ્યું છે એવું જ શુદ્ધ પરિણમન મારું પણ અનાદિનું થઈ રહ્યું છે. પણ એને મેં પર્યાયમાં પ્રાપ્ત કર્યું નથી. જ્યારે પ્રભુએ એને હંમેશને માટે પર્યાયમાં પ્રાપ્ત કરી લીધું છે, એમને હવે વિભાવ પરિણમન થતું જ નથી. હવે બીજી કોઈ પર્યાય, બીજો ભાવ કંઈ રહ્યું નથી. જ્યારે મારે હજી વર્તમાનમાં આ પર્યાય છે, છતાં પણ મારું પણ એવું જ પરિણમન, શુદ્ધ પરિણમન શક્તિ અપેક્ષાએ અંદરમાં પડ્યું જ છે. અને એની તરફ મારે દ્રષ્ટિ કરીને જેમ પ્રભુએ પુરુષાર્થ કર્યો એવી જ રીતે પુરુષાર્થ કરીને મારે એને પ્રગટ કરવાનું છે. એટલે અહીંયા એમ લેવામાં આવ્યું, શું લેવામાં આવ્યું ગાથાની અંદર ટીકામાં, કે જે ખરેખર અરહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે. એટલે આ રીતે જે જાણે છે અરિયંતના દ્રવ્યને પોતાની સાથે સરખાવીને, ગુણને પોતાની સાથે સરખાવીને, અને એમની જે વર્તમાનમાં પર્યાય, શુદ્ધ પર્યાય જે થઈ રહી છે એને પોતાની સાથે શક્તિપણે સરખાવીને એમ જાણે છે. અને એમ જાણવા માટે કહ્યું છે કે એમ જે જાણે છે તે ખરેખર આત્માને જાણે છે. એમ નથી જાણતો અને પોતાને મનુષ્ય તરીકે જાણે છે, પોતાને પુરુષ તરીકે જાણે છે, તો એનો અર્થ શું થયો? કે એમ પોતાના આત્માને જાણતો નથી અને બહાર જે ક્ષણિક પર્યાય છે એના તરફ જ એની દ્રષ્ટિ છે. જો એ અરિહંત ભગવાનના દ્રવ્યને જાણે છે તો એનો અર્થ એમ થયો કે એની દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે. આમાંથી આખી વાત દ્રવ્ય દ્રષ્ટિની છે કે અરિહંત ભગવાનની વર્તમાન પર્યાય શુદ્ધ નિર્મળ છે, છતાં પણ એમના દ્રવ્યને જાણવાની વાત કરી છે અને એવું જ દ્રવ્ય મારું છે એમ દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવાની વાત લીધી છે. અને પછી ગુણો, તો દ્રવ્યમાં અનંત ગુણો પ્રભુને પણ છે અને મને પણ છે. એમ એ જાણે છે, કારણ કે એ બંનેમાં નિશ્ચયથી તફાવત નથી. બહુ સ્પષ્ટ અહીંયા તો લખ્યું છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા હોય એમાં પછી વાત શું કરવાની બાકી હોય, અહીંયા એટલું જ એટલું બધું સ્પષ્ટ કરી દીધું છે કે કારણ કે બંનેમાં નિશ્ચયથી તફાવત નથી, મૂળભૂતમાં કોઈ તફાવત નથી. અને પાછું સાથે એમ લીધું કે હરિહંત ભગવાનનું સ્વરૂપને શુક્રા લેવામાં આવ્યું તો કે એ પૂર્ણપણે શુદ્ધ થયું છે, સર્વ પ્રકારે સ્પષ્ટ છે, શુદ્ધ છે. એટલે એટલા માટે એનું જ્ઞાન થતાં સર્વ આત્માનું જ્ઞાન થાય છે, તેથી તેનું જ્ઞાન થતાં સર્વ આત્માનું જ્ઞાન થાય છે. એટલે એવા એવા તીર્થંકર ભગવાનના દ્રવ્યને હું જાણું છું એમ કહેતા મારું દ્રવ્ય એમના સમાન છે એવો એક વિચાર આવે છે, વિકલ્પ થાય છે. અને કઈ રીતે સમાન છે એનો વિચાર કરે છે એટલે આખી દ્રષ્ટિ ફેરવાઈ જાય છે, દ્રવ્ય તરફ જ દ્રષ્ટિ રહે છે. પછી પોતે પોતાને ભૂલી જાય છે કે હું રમેશ છું, એ વાત પછી ક્યાં આવી. મારું દ્રવ્ય તીર્થંકર ભગવાનની સમાન છે અને પ્રભુનું દ્રવ્ય એવું શુદ્ધ છે, નિર્મળ છે, તો મારું પણ શુદ્ધ છે. પછી શુદ્ધ દ્રવ્યની જ વાતમાં જે એના જ વિકલ્પમાં ચાલ્યો જાય છે એને જાણે છે. એટલે પહેલા એ મનથી જાણે છે એવું આગળ ગાથામાં આવે છે. પછી એ મનથી જાણે છે તો પેલો એવો નિર્ણય કરે છે, અને એ નિર્ણય કરે છે એટલે આખી વસ્તુ ક્યાં ચાલી ગઈ, દ્રવ્ય પર ચાલી ગઈ, દ્રષ્ટિ દ્રવ્ય ઉપર થઈ જાય છે. દ્રવ્ય પર જેની દ્રષ્ટિ થઈ છે, જે દ્રવ્ય દ્રષ્ટિ થયો છે, એ શીઘ્ર પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે જ છે, એટલે એને સમ્યક દર્શન થાય જ છે. આ વાત છે અહીંયા. એટલે આપણે હવે વધારે આ સમય પૂરો થયો છે અત્યારે આજે વાત વધારે નથી લેતા, પણ બહુ સુંદર ગાથા છે, ખૂબ વિસ્તાર છે. અને બધાની ઈચ્છા હોય તો આવતી વખતે આખી ગાથા આપણે લઈ લઈએ, કદાચ સમય વધારે જાય તો કોઈએ જવું નહીં છોડીને આખી ગાથા આખી આવતી વખતે આપણે લઈ લઈએ, કેમ કે આપણે અહીંયા મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ જે પ્રશ્ન હતો ત્યાં સુધી પૂરું કર્યું છે એટલે કોઈ અધૂરા થઈ નથી, અને પછીથી આગળ કરીશું એના પછીના વખતે. તો મારી ઈચ્છા એવી છે કે લઈએ. બહુ સરસ ગાથા આવી છે અને એના દ્વારા આપણને એક દ્રષ્ટિ થાય છે. તો આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો લઈએ, અન્યથા સ્વાધ્યાય પૂરો કરીએ. ચાલો, તો જય જીનેન્દ્ર પ્રભુ.